Dasal kayo ho ito, so, mokso kasi.
Moks e magwani chij nathi. Abese?
Hello.
મોક્ષ એ માગવાની ચીજ નથી. હવે જે માગવાની ચીજ નથી ને જે જોઈએ છે, જે માગવાની ચીજ નથી અને આપણને જોઈએ છે, તો પછી એનો અર્થ શું કરવો? તમે જ મોક્ષ સ્વરૂપ છો, તું છો મોક્ષ સ્વરૂપ. જેવી આત્મસિદ્ધિની વાત થઈ એટલે આત્મસિદ્ધિમાં બધા મંત્રો આપેલા છે. તરત જ જીવને થવું જોઈએ કે બહારની ભટકણ બધી જે છે એ સાધનરૂપ છે, સાધ્યરૂપ નથી. આ દ્રષ્ટિ કેળવાવી જોઈએ, આ સમ્યક દ્રષ્ટિ. પછી સમ્યક દ્રષ્ટિની દશા બદલાઈ જાય છે, પોતે ઈનાઈ રહે છે. એટલે કહે છે ને કે જ્ઞાનીના માથે સિંગડા ન હોય, એની દશા બદલાય છે. એટલે શું થાય છે? તો કે છે કે એને પૂદગલ પકડાઈ ગયો, ચેતન પકડાઈ ગયો. તો પૂદગલનો સ્વભાવ એક જ છે. શું છે? સડન, પડન અને એવો રણકાર જેના અંદરથી આવ્યો તે સમ્યક દ્રષ્ટિ. તો જેટલું પૂદગલ છે, સંગ, સંયોગો, સંબંધ, સંગ્રહ, પરિગ્રહ, આ બધું શું છે? પૂદગલ છે. તો એનો સ્વભાવ શું થયો? એ બગડી જશે, એ ખલાસ થઈ જશે, એ નાશ થઈ જશે. આ એનો સ્વભાવ છે. અને જ્યારે આ સ્વભાવ ઓળખાય તો પછી મોહ કેના તરફ થાય? તો મોહને મારવા માટેનો એક મંત્ર કયો કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં? કે વસ્તુની તુચ્છતા સમજાય તો એના ઉપરથી મોહ ટળી જાય. વસ્તુની તુચ્છતા જે દિવસે સમજાય, જ્યારે સમજાય, જે ક્ષણે સમજાય, તે ક્ષણેથી એના ઉપરનો મોહ સમાપ્ત. ઘરની અંદર કેટલાય વખતથી એક વસ્તુ રાખી હોય, પછી એમ થઈ ગયું કે આ સાવ નકામી છે, તેને ફેંકી દેતા કેટલી વાર, આને આપી દે, આને આપી દે, જવા દો, પણ તું રાખ ને, તે લીધી છે, તે આટલી બધી ઈચ્છા કરીને લીધી છે, એ વાત હવે રહેતી જ નથી. તો વસ્તુની તુચ્છતા સમજાય. તુચ્છતા સમજાવવા માટેના કયા તત્વો? તો કે ભાઈ આ વસ્તુ છે એ જડ છે, ચેતન તો નથી. અને એનો સ્વભાવ શું છે? તો કે સડન, પડન અને વિધ્વંસ, નાશ પામવા યોગ્ય છે. બરોબર છે? આગળ નાશ પામવું.
સમ્યક દ્રષ્ટિ જીવને ભોગમાં સુખ નથી દેખાતું, યોગમાં સુખ દેખાય છે. અજ્ઞાની જીવ ગાળો આપે અને સમ્યક દર્શન ન હોય તો 10 ગાળ આપવાનું મન થઈ જાય. સમ્યક દર્શન જો હોય કે એના મોઢે ગાળો આપી છે ને, ચાલો જેમ પાણી અને દૂધ પી જાય તેમ ગાળો પી જાય, આ સમ્યક દર્શનનું સાહસ છે, બીજાનું સાહસ નથી. માટે જ ઉપાધ્યાય યશોવીજી મહારાજ સાહેબે કહ્યું કે ગઈ દીનતા સભઈ અમારી, પ્રભુ તું જ સંપિત દાન મેં. પ્રભુ, અમારી દીનતા લાચારી ચાલી ગઈ. બહારના સંયોગો ગમે તેવા હોય, ભૂખ જે ઊભો હોય, શરીર પર ઢાંકવા કપડું ન હોય, પણ અંદરની મસ્તી ખુમારી કંઈ ઓર છે. પ્રભુ, તમે અમારા ઉપર કૃપા કરી સંકિતનું દાન આપ્યું. સંકિત મેળવે છે તે પોતે, પણ ભક્ત એમ કહે છે કે પ્રભુ તમે આપ્યું. તે એમ નથી કહેતો કે મેં મારા જોરે મારા પ્રયત્નથી મેળવ્યું છે. ગુરુદેવ, આપની કૃપા છે, આપનો અનુગ્રહ છે, આપની કૃપાથી મળ્યું છે. સમ્યક દ્રષ્ટિ થતા જીવને ભોગમાં સુખ નથી લાગતું, પોતાના યોગમાં સુખ લાગે છે. એ સમયે એની એવી દશા હોય કે કોઈ ગમે તે કે તો એના ઉપર એને થતી નથી અસર, એમ માને છે. એને એ સમયે ક્ષમતા રાખી શકે,
સાહસ આવે છે,
સાહસ કરે છે કે સામે
આજે ક્ષમતા શબ્દ છે પણ ક્ષમતાનું સાહસ નથી. શબ્દ પકડો બરાબર,
એવો સાહસ કરવું.
ક્ષમતા તો આપણે રોજ બોલીએ, ક્ષમતા રાખો ભાઈ, ક્ષમતા રાખો. ક્ષમતાનો સાહસ કેનામાં છે?
સાહસ છે આવા સંકિતી જીવમાં,
સાહસ સંકિતી જીવમાં, જેનામાં સમ્યક દ્રષ્ટિ ખીલી છે એનામાં સાહસ આવે કે ભલે ગમે તે થાય, ગમે તે સ્થિતિ પરિસ્થિતિ હોય તો પણ એને ક્ષમતા રાખવાનું સાહસ આવે છે. બીજાનું આ સાહસ નથી એટલે યશોવીજીને ગાથા કહે છે, ગઈ દીનતા અમારી, દીનતા લાચારી પરસ મજબૂરી બધું ગયું, એવી ખુમારી આવી ગઈ છે. એ કહે છે ને, બેઠો છે વૃક્ષ નીચે, ઉપરથી પાણી પડે છે પણ એને શરીરને કોઈ સાહસ એનામાં ક્યારે આવે છે? સંકિતી જીવમાં સંસારને બાજુ ઉપર મૂકવાનો સાહસ આવે છે. શબ્દો તો આપણી પાસે ઘણા છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. જે ચક્રવર્તીએ ચક્રવર્તી પદ પણ છોડીને તીર્થંકર થયા, 1617 અને 1618 તીર્થંકરો, સાહસ હતું. ફિલોસોફી તો આપણી પાસે છે એટલે લખ્યું કે 5 છૂટ નથી, અને વાત કરવી કે બધું નકામું છે, કોઈ ભેગું લઈ જવાનું નથી, સાથે બાંધીને કાંઈ આવવાનું નથી, તો 2 રૂપિયા છોડને. ગઈ દીનતા સબહી અમારી, યશોબીજીજી આ રણકાર કર્યો છે, એ કહે છે. આગળ
આત્મતત્વ નિર્ણય કરાવે એવું એક દિવ્ય શાસ્ત્ર વીર સંવંત 1952 આસોવદ એકમ ગુરુવાર તારીખ 20/10/1896 ના રોજ આ ધરતી ઉપર પ્રગટ થયું, એ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર, જેમાં ધ્યાનની, સમ્યક જ્ઞાનની, સમ્યક દર્શનની, પરમ અનુભૂતિની વાત છે. અનંતકાળના જીવના પ્રમાદની વાત ભૂલની પણ વાત છે. આવું આત્મસિદ્ધિ શાસ્ત્ર માત્ર શાસ્ત્ર નથી પણ શાસ્ત્રની ખાણ છે. સોનું બહાર નીકળી જવું જુદી વાત છે પણ સોનાની ખાણ મળી જવી એ જુદી વસ્તુ છે. કોઈ તમને કહે કે આ 200 તોલા સોનું તમે લો અને આ સોનાની ખાણ અમને આપી દો, તો તમે કહો ને કે તું સોનું તારી પાસે રાખ, કારણ અમારી પાસે તો સોનાની ખાણ છે. આ ધરતી ઉપર 800 વચનામૃત નહીં હોય, બીજા શાસ્ત્રો નહીં હોય, પણ એકમાત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે તો બીજા શાસ્ત્રો એમાંથી જીવિત થશે.
શબ્દ પાસે અટકીને ઉભા રહીએ, તેનું મંથન કરીએ, તેનું ઘોલન કરીએ, માખણ કાઢવા માટે દહીંને વલોવું પડે છે, એમ આત્મસિદ્ધિ શાસ્ત્ર ને વલોવું પડશે. આ શાસ્ત્ર વહેતી પ્રચંડ નદી છે. નદી જ્યારે વહે છે ત્યારે કચરો તણાઈ જાય છે, તેમ અનંતકાળના આપણા બધા કચરાઓને તાણી જશે. નડિયાદ ગામમાં નાના ઓમનાથ મહાદેવના મંદિરમાં એક સાદા ઓરડામાં આ શાસ્ત્ર પ્રગટ થયું. કૃપાળુદેવ ફરીને સાંજના ઘેર આવ્યા છે ત્યારે લાઇટો નહીં હોય, સાથે આજ્ઞાંકિત સાધક અંબાલાલભાઈ હતા. તેમનું ભાગ્ય ફળી ગયું, તેમને સત્પુરુષ પાસે માત્ર સાંભળવાનું મળ્યું એટલું જ નહીં, એમની સેવા કરવાનો લાવો પણ મળ્યો. એક વખત જેણે મનથી, વચનથી ને કાયાથી સત્પુરુષની પૂરેપૂરી ભક્તિ કરી છે, સેવા કરી છે, તેમાં તન્મય બન્યો છે, એને મોક્ષ માંગવો નહીં પડે, કૃપા માંગવી નહીં પડે, સેવાથી જ કૃપા પ્રાપ્ત થાય છે. કૃપા પ્રાપ્ત કરવા નમ્ર બનવું પડે, અહંકાર ઓગાળવો પડે. અંબાલાલભાઈને આજ્ઞા કરી કે ફાનસ લાવો. તેઓ પૂછતા નથી કે શું કરવા, આપણે ચોખવટ કર્યા વગર રહીએ નહીં કે ફાનસને શું કરવું છે. ફાનસ લાવ્યા તો ખરા, પણ થાંભલાની જેમ ફાનસ ધરી ઊભા રહ્યા. પાસે પાર્કર પેન નહીં પણ ખડીઓ, કલમ અને સાદો કાગળ હતો. ઉંમર 29 વર્ષની હતી. કલમ ચાલી તે ચાલી, બંધ થઈ નહીં. જ્યારે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એ લીટી આવી ત્યારે કલમ અટકી. વચમાં ઉભા રહેવું ન પડ્યું, વિચાર કરવો ન પડ્યો.
બસ આની અંદરની શું વાત મૂકી છે?
સિદ્ધિ શાસ્ત્રનું મહાત્મ્ય બતાવ્યું છે, ત્યારે રચાઈ રચનાનો પ્રસંગ બતાવ્યો અને ગુરુ પ્રત્યે શિષ્યની શું શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધા શું ફળ આપે છે.
એવું વાક્ય કયું મૂક્યું છે
એને? ફાનસ માગ્યું ત્યારે એને તો પૂછ્યું નહીં.
એને કહ્યું કે જેને ગુરુની સેવા છે એને મોક્ષ માગવો પડતો નથી. મોક્ષ માગવો નહીં પડે. જો સંતની સેવામાં હશો, જો પ્રભુની ભક્તિમાં હશો, જો સત્શાસ્ત્રના સાનિધ્યમાં હશો તો તમારે મોક્ષ માગવો નહીં પડે. અને આ માગવાની ચીજ નથી. કેટલું અનુસંધાન લ્યો. અને આપણે તો રોજ રાડો પડી પડીને આપો આપો ને મહારાજ અમને એક અપેક્ષા છે. એ ભક્તિની વાત જુદી છે, પણ આ વાત આત્મસિદ્ધિ શાસ્ત્રની એ જબરજસ્ત વાત છે. આખી પરંપરામાંથી એક જુદો માર્ગ કૃપાળુ દેવે આપણને બતાવ્યો છે. તું છો મોક્ષ સ્વરૂપ, તું ક્યાં માગવા નીકળો છો? યશો વિજયજી જેમ કહ્યું, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. એક વાર આજ સુધી ખબર નહોતી, ખબર પડી પછી પ્રભુ હવે અમારે કંઈ માગવાની આવશ્યકતા નથી. મોક્ષ માગવો નહીં પડે. અને એમાં અંબાલાલભાઈની આજ્ઞાંકિતતા બતાવી. કેવી બતાવી? કે એણે પૂછ્યું નહીં. આપણે 1000 પ્રશ્નો કરીએ. સુરેશભાઈ, આમ શું જરૂર છે? કબીર સાહેબ પાસે એક યુવાન આવ્યો, એને પ્રશ્ન કર્યો, સાહેબ મારે લગ્ન કરવા કે નહીં? પ્રશ્ન સીધો સાધો હતો. ઘર બપોરનો સમય હતો. કબીર સાહેબે કહ્યું એના પત્નીને કે જરા દીવો પ્રગટાવો. એટલે ઓલી આવી અને દીવો મૂકીને લઈ ગઈ. પ્રશ્ન ન કર્યો કે ભર બપોરે તમારે આ દીવાની શું જરૂર છે? યુવકને કે તને કંઈ સમજાયું? તો કે સાહેબ આ તમે પણ ગજબ છો, હું તમારી પાસે આવ્યો છું, મને એમ કે તમે બહુ જ્ઞાની છો, હવે તમે અત્યારે આ દીવો માગો છો? તમારે શું જોવું છે ને શું લેવું છે? એણે કીધું કે આવી પત્ની મળે ને તો લગ્ન કરજે. દીપાલી તને કંઈ કહેતો નથી હું. પૂછવા જેની સ્વામી ભક્તિ હોય તો એક એક વિચાર કરીને કહેતા હશે, અને મૂરખ હોય તો પરણી શું કામ એને? જો એને વિચાર નથી, એને સમજ નથી, આવું તારા મનની અંદર ઘર ગાલી જાય તો તું પરણી શું કામ એને? જુદી જુદી અપેક્ષાઓ એટલી બધી શાસ્ત્રકારો આપી છે, નહીં તો આપણને આજ્ઞાંકિતતા ક્યારેય સમજાશે જ નહીં. અને આજ્ઞાંકિતતા, આજ્ઞા પાલન આખા ધર્મનું મૂળ કૃપાળુ દેવ કે છે. આણાએ ધમ્મો આણ્યો. કોઈ જ્ઞાનીના શિષ્યએ ક્યારેય પ્રશ્ન કર્યો નથી કે પ્રભુ આ શું કામ? આટલી પરંપરા છે, આટલા ચરિત્રો છે, આટલા જ્ઞાનીઓ છે, અને આજ્ઞાનું પાલન એ જ ધર્મ. કેટલી જબરજસ્ત વાત પણ પકડાતી. કારણ આપ્યું છે કે અહંકાર ઓગાળવો પડે. એટલી સરસ વાત મૂકી દે છે મહારાજ સાહેબ કે બધું બરાબર છે, આ બધી ચર્ચા કરવાનો વિષય નથી. તારામાં આજ્ઞા પાલન આવી શકે ક્યારે? અહંકાર ઓગાળવો પડે. અને જીવને સ્વચ્છંદ એ મહાદોષ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય. અહંકાર છે દેહભાવ, દેહ સ્વરૂપ, વ્યક્તિત્વની પોતાની એટલી જાગૃતિ એ અહંકારના ચિહ્નો છે. એ વ્યક્ત પણ છે અને અવ્યક્ત પણ છે. વ્યક્ત તો બીજાની નજરમાં આવે છે, પણ અવ્યક્ત તો પોતાને જ ખબર પડે જ્યારે વિચાર કરે કે મારી આ વાત હતી, એ અહંકાર છે. આટલી જાગૃતિ જીવમાં પરિણામનું અવલોકન કરી અને આટલી અંતર જાગૃતિ એનામાં આવવી જોઈએ. એટલે અહંકારને ઓગાળવો પડે એ વાત મૂકી છે બસ. અને આખી આત્મસિદ્ધિ છે એ સ્વયં પ્રગટ થઈ ગઈ છે. એમાં લખનારો કોઈ લખતો નથી અને કંઈ એની મેળે કંઈ પોતે લખાતું નથી. એ તો કહે છે કલમ ચાલી તે ચાલી લખાય છે, પ્રગટ થઈ છે. આગળ વાંચી શકીશ.
આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના અલૌકિક છે, અદ્ભુત છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના અલૌકિક છે, અદ્ભુત છે. આત્મસિદ્ધિની રચના કરી છે એમ બોલશો જ નહીં. જાગતિક અસ્તિત્વમાંથી આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે, એના માધ્યમ કૃપાળુદેવ બન્યા છે. રચનાનો પ્રયત્ન નહીં, રચવાની વૃત્તિ પણ નહીં, અને પ્રગટ થયું છે. આ પ્રાગટ્યની પાછળ થોડી આંતરિક ઘટનાઓ છે. 20/1952 આસો સુદ 1 દિવસે કૃપાળુદેવ આણંદમાં હતા. તે દિવસે જગતને મૂળ માર્ગનું રહસ્ય, મૂળ માર્ગ સાંભળો જીનો રે એ પદ મળ્યું. જૈન શાસ્ત્રોમાં તત્વાર્થાધિગમ સૂત્રમાં એક અત્યંત મહત્વનું સૂત્ર છે, સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રાણી મોક્ષ માર્ગ. આ પાયાનો સિદ્ધાંત છે. આના ઉપર 45 આગમો છે, 14 પૂર્વો છે, તમામ શાસ્ત્રો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય સાથે મળે તો જ મોક્ષનો માર્ગ છે. એકલા સમ્યક જ્ઞાનથી નહીં, એકલા સમ્યક દર્શનથી નહીં, અને એકલા સમ્યક ચારિત્રથી નહીં. વ્યવહારમાં કહેવત છે કે લાડવા બનાવવા હોય તો તે માટે ઘી ગોળને આટો, બાકી બધું ડાટો. એ મોક્ષ માટે આ ત્રણ તત્વો સાથે જોઈએ જ. તત્વાર્થના આ પહેલા સૂત્ર ઉપર મૂળ માર્ગનું રહસ્ય પ્રગટ થયું. કૃપાળુદેવના હૃદયમાં ગોલન ચાલ્યું અને આસો વદ એકમના દિવસે એ નદી સાગર બની ગઈ. આસો સુદ પૂનમે ચંદ્રમાં સોળે કળાએ ખીલી ગયો. મૂળ માર્ગમાં પૂરું ન કહેવાયું એ આત્મસિદ્ધિમાં કહેવાયું.
બસ માફ બોલો, તમારે કઈ કેવું છે? આમાં શું કહ્યું છે? ટૂંકમાં આપણે આગળ વધીએ. લખવાની વૃત્તિ પણ નથી તો શેમાંથી પ્રગટ થઈ છે? અસ્તિત્વમાંથી પ્રગટ થઈ છે. અસ્તિત્વ શું છે? પોતે સ્વયં સત્સ્વરૂપ, જીવ સ્વરૂપ, એમાંથી પ્રગટ થઈ છે. આ વાણીમાંથી પ્રગટ નથી થઈ, શરીરમાંથી પ્રગટ નથી થઈ, બુદ્ધિમાંથી પ્રગટ નથી થઈ, તર્કમાંથી પ્રગટ નથી થઈ. આપણે આપણા ભાષણ આપીએ છીએ એના આધારે આપીએ, અસ્તિત્વના આધારે આપીએ કે વ્યક્તિત્વના આધારે? વ્યક્તિત્વના આધારે, વિચારના આધારે. અહીંથી સાંભળ્યું, આ કીધું, આ કીધું, મારો આ મારો આ પ્રશ્ન છે, મારું આ કહેવાનું છે. કંઈક પ્રકારની આપણું તો ચાલતું તોફાન. આ આત્મસિદ્ધિ અસ્તિત્વમાંથી લખાણી છે. હે? જાગતિક અસ્તિત્વ, એનો મતલબ એ જ થયો ને કે જેને ભાન છે અસ્તિત્વનું, જે સભાન છે પોતાના સ્વરૂપ પ્રત્યે, અને સ્વરૂપ જ લખી રહ્યો છે. એક એ કહ્યું છે. અને બીજું, આત્મસિદ્ધિમાં એમણે જે 15 દિવસ પહેલાં જે વાત કહેવી હતી મૂળ માર્ગની, એ એટલા પદમાં કંઈ બહુ કહેવાય નહીં. પણ સનાતન અને શાશ્વત મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગનું સ્વરૂપ પણ કેવું? એકલું દર્શન નહીં, એકલું જ્ઞાન નહીં, એકલું ચારિત્ર નહીં, ત્રણેયની અભેદની એકતા, અવિરોધ એકતા, એ જે મૂળ માર્ગના પદમાં આવે છે એ એ વાતને અહીંયા મૂકી છે. તો આત્મસિદ્ધિ શાસ્ત્ર એ શેનું શાસ્ત્ર છે? મોક્ષ માર્ગનું શાસ્ત્ર છે, મોક્ષ માર્ગનું શાસ્ત્ર છે. વર્તમાન આ કાળમાં માર્ગનો લોભ છે, બાકી તો બધું છે. દર્શનનું પૂછો તો 1000 રીત બતાવશે, જ્ઞાનવાળા જ્ઞાનના ગ્રંથ બતાવશે, અને ચારિત્રવાળા કહેશે અમારા ચારિત્રની જેવી કટ્ટરતા છે એવી તો બીજામાં નથી. એકાંગીપણું તો ઘણું છે, એકાંતપણું પણ ઘણું છે, પણ મોક્ષ માર્ગ એ એકાંત નથી. મોક્ષ માર્ગ એકાંગી નથી. બહુ જાજુ ભણી લીધું, સંભળી લીધું, સાંભળી લીધું એટલે આપણે સમજાઈ ગયું, મોક્ષ માર્ગ એ નથી. ત્રણેયની એકતા થવી જોઈએ, આ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. અને યુમા સ્વાતીએ કહ્યું છે, કૃપાળુદેવ સનાતન માર્ગથી એક ડગલું પણ આગા પાછા જતા નથી, કાનો માત્ર પણ જતા નથી. લોકોને જેમ કેવું એમ કે, અણસમજણ હોય તો કે, પણ આ પુરુષે તો આ જ વાત 2500 વર્ષ પછી એ ભૂલાયેલા વિસરાયેલા છિન્ન વિચ્છિન્ન થયેલા ખંડ ખંડિત થયેલા સનાતન તીર્થંકર પુરુષોના માર્ગને એને ઉજાગર કર્યો છે, એને એ જ લાઈન ઉપર કર્યો છે. તો આપણને કૃપાળુ દેવ થકી આત્મસિદ્ધિના સ્વરૂપમાં શું મળ્યું છે? શુદ્ધ મોક્ષ માર્ગ મળ્યો છે, આ રત્નત્રયનો માર્ગ મળ્યો છે. એને આ ખોલન છે અને કહે છે કે જે એનું ખોલનમાં આસો સુદ એકમે બીજ હતી અને આસોવદ એકમે સાગર થઈ ગયો. પૂર્ણિમાએ ચંદ્ર પૂર્ણપણે ખીલી ગયો એકમને લખી નાખ્યો. 15 દિવસનું ઘોડન ચાલે છે માર્ગનો અને એમાં મોકો મળે છે અને જે થાય છે એકાએક બધો અવસર. આમાં કોઈ આયોજન નથી કે ચાલો આણંદમાં બેઠા છીએ મૂળ માર્ગ લખ્યું હવે નડિયાદ જઈને આત્મસિદ્ધિ લખશું અને આત્મસિદ્ધિ લખવી છો તો હાલો કંઈક મંદિર ગોતી એકાદું, કોઈ વાત નથી. આને કહેવાય અનાયાસ, સહજ. એ એમને ઓળખાણ આપી છે કે આ પુરુષ સહજ છે. હાથ નોંધ 4 એમાં આપણે જોયું હતું સહજ. એને વાત કરી એ પણ સહજ મોક્ષની વાત કરી, 493માં પત્ર, સહજ મોક્ષ. 537માં પણ એ કીધું એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે. મોક્ષ સહજ છે કારણ કે મોક્ષ માગવાની વસ્તુ નથી, મોક્ષ સમજવાની વસ્તુ છે. જો પોતાનું સ્વરૂપ સમજાય તો પોતે મોક્ષ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ ન સમજાય તો મોક્ષ માટે જેટલું ભટકણ કરવું એટલું કર્યા કરે. અહીંથી મળશે ને ત્યાંથી મળશે ને આમ મળશે ને તેમ મળશે. તારું ઘોલન, તારું ચિંતન, તારું પોતાનું મનન ચિંતન જે થશે, અનુપ્રેક્ષા જે થશે, એ સાચી અનુપ્રેક્ષા તને તારા અસ્તિત્વનું દર્શન કરાવશે અને અસ્તિત્વનું સત્ય દર્શન થશે ત્યારે આ અસ્તિત્વ મોક્ષરૂપ જ છે. હું શું ગાંડાની જેમ ફરું છું જગતની અંદર માગ માગ કરું છું. ગઈ દીનતા સબઈ અમારી, પ્રભુ તેરે સમકિત દાન મેં, તે અમને એક સમકિત આપ્યું, એક સમ્યક દ્રષ્ટિ થઈ. કૃપાળુ દેવ સમ્યક નેત્રના દાતા છે અને એ ઓળખ એની અંબાલાલભાઈને થઈ. એટલે એને એક જ શ્લોક બનાવ્યો, મહાદેવ્યા શબ્દ જીતવર આત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયક. અમે તો રાજચંદ્રને વંદન કરીએ છીએ સેના માટે? દેવ મારા દીકરા છે એટલે, રવજીભાઈના દીકરા છે એટલે, તત્વલોચનદાયકમ. હે પ્રભુ તે અમને તત્વલોચન આપ્યા છે, તત્વની દ્રષ્ટિ આપી છે. અને એ જ એમણે ભગવાને એમના એક વાક્યની અંદર લખ્યું છે યાદ હશે તો, ગૌતમને સમ્યક નેત્રો આપ્યા. વેદ ભણ્યો તો ગૌતમ, 4 વેદ એને સમજવા માટે એને ત્યારે આગમ નહોતા. ગૌતમ સ્વામી જ્યારે મહાવીરને મળવા ગયા ત્યારે આગમ તો હતા નહીં, એનો જે અભ્યાસ હતો એમાં સમ્યક દ્રષ્ટિ નહોતી. એટલે વેદમાં પણ આત્મા હોવા છતાં પકડાયો નહોતો, પકડાતો નહોતો. સમ્યક નેત્ર આપ્યા. દ્રષ્ટિ વિષ ગયા પછી કોઈ પણ શાસ્ત્ર પ્રાયે અહિતનું કારણ થતું નથી. એટલે એટલા નાના નાના વાક્યો આ પ્રભુના છે, દ્રષ્ટિ સમ્યક થવી જોઈએ. આપણી દ્રષ્ટિ એટલી બધી વિષમ છે એ આપણને લક્ષમાં આવતું નથી. ક્યાંક ને ક્યાંક ગ્રંથિઓ બાહ્ય કે અભ્યંતર એવી બંધાઈ ગઈ છે કે આપણે એમાંથી એક તો આપણા ભાનમાં નથી આવતું અને આપણે આવે તો સાહસ નથી છૂટવાનો. તો પછી ક્યાંક ક્યાંક લૌકિક કારણો નડે છે, મોહ નડે છે, છૂટી શકતા નથી. જેને આ આત્માની ખુમારી છે એ તો ગચ્છ મત બધું છોડી દે. આનંદગનને છોડતા વાર કેટલી. જો ભરત ચક્રવર્તીને ચક્રવર્તી પદ છોડવું એ પણ સહજ હતું અને એમ આનંદગન જેવા ઋષિઓ અને આવા કેટલાય મહાત્માઓ છે એમણે બધા સંપ્રદાયના બંધનોની બધી વ્યવહાર વ્યવસ્થાને કાચી મિનિટની અંદર મૂકી દીધી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં અવધૂત થયા. તમારા વ્યવસ્થાના કોઈ બંધનો એમને રોકી શકશે નહીં. હવે સાહસ છે એનામાં, તો એ વાત અહીંયા. આત્મસિદ્ધિ એ મોક્ષ માર્ગનું શાસ્ત્ર છે. એક જગ્યાએ લખ્યું છે વિચાર આપણા મુમુક્ષુએ કે મોક્ષ તો ઘણાએ સમજાવ્યો અને આત્મા પણ ઘણાએ સમજાવ્યો, પણ માર્ગ રહી ગયો. આ અત્યારે આત્માને લગતા શાસ્ત્રો જોઈએ એટલા મળે કે તમે ઓહો આ વાંચો એટલે બસ તમને આત્મા શું છે એનું શુદ્ધ સ્વરૂપ સમજાય, સમયસારમાં સમજાય, બરોબર છે. ઓલો કે સહી નહીં આની અંદર સમજાય, મોક્ષ પણ સમજાય કે મોક્ષનું સ્વરૂપ શું છે. માર્ગ ક્યાં? આ આત્મા મોક્ષ સ્વરૂપ છે એ પોતે સહજતાથી મોક્ષ પામે એવો માર્ગ ક્યાં? આ માર્ગ કોણે બતાવ્યો? એને કહ્યું માર્ગ રહી ગયો અને આ પુરુષે માર્ગ આપ્યો. માર્ગનો લોભ છે, મોક્ષ તો સનાતન છે, મોક્ષનો લોભ ક્યાંથી હોય? આત્મા જો સત્ય છે કે અસત છે? ત્રિકાળ સત છે ને, તો આત્મા છે તો પછી આત્માનું મોક્ષ છે, આત્માનું પદ છે કે બીજાનું? મોક્ષ હોય તો આત્મા, આત્મા હોય તો મોક્ષ તો છે જ, નથી શું? માર્ગ નથી. આ માર્ગ આપ્યો છે. આત્મસિદ્ધિ એ મોક્ષ માર્ગ છે અને અહીંયા એ વાત મૂકી છે કે આ મોક્ષ માર્ગ એ સનાતન શાશ્વત અનંતા જ્ઞાનીઓએ જે કહ્યો છે તે કૃપાળુ દેવે યથાસ્થિતપણે મૂકી દીધો છે. આગળ
બીજી મહત્વની એ વાત છે, આ ધરતી ઉપર શાસ્ત્રો રચાયા નથી પણ સ્વાદ થયો છે. સ્વાદ અને પ્રવચન, સ્વાદ અને શાસ્ત્ર રચના બંને જુદા છે. સ્વાદ બે વચ્ચે હોય અને એમાં દિલ ખોલીને વાત થાય, એમાં બંને હાજર હોય, અગર ન હોય પણ બંનેનો તાલ સંગીત પ્રકૃતિ સ્વભાવ વળી ગયો હોય અને એના વચ્ચે જે કંઈ પ્રગટ થાય એને કહેવાય છે સ્વાદ. સ્વાદ બે વચ્ચે થાય અને એમાંથી જે પ્રગટ થાય એને કહેવાય છે શાસ્ત્ર. કહેનારા સુખદેવજી અને સાંભળનારા પરીક્ષિતજી, એમાંથી ભાગવત પ્રગટ થયું. કહેનારા વશિષ્ઠજી અને સાંભળનારા રામચંદ્રજી, એમાંથી યોગ વશિષ્ઠ પ્રગટ થયું. કહેનારા અષ્ટાવક્રજી અને સાંભળનારા જનક વિદેહી, એમાંથી અષ્ટાવક્ર ગીતા પ્રગટ થઈ. કલિકાળ સંવગ્ન એ હેમચંદ્રાચાર્ય કહેનારા અને કુમારપાળ સાંભળનારા અને પ્રગટ થયું યોગશાસ્ત્ર. ગૌતમ સ્વામીજીએ પ્રશ્નો પૂછ્યા અને ભગવાન મહાવીર બોલ્યા, એમાંથી પ્રગટ થયું ભગવતી સૂત્ર. એમાં 36,000 પ્રશ્નો પૂછાયા છે. જેની હાજરીમાં શાસ્ત્ર પ્રગટ થાય એવા નિમિત્તો અહીં બે બન્યા, એક લઘુરાજ સ્વામી અને બીજા સૌભાગ્યભાઈ.
આગળ વાંચો.
'51 લઘુરાજ સ્વામી સુરતમાં હતા. 10-12 મહિનાથી તાવ પણ આવતો હતો, તબિયત બરાબર ન હતી. લલ્લુભાઈ ઝવેરીનું મૃત્યુ થયું. એ મૃત્યુ જોયા પછી લઘુરાજ સ્વામીને વધારે મૂંઝવણ થઈ. એમને થયું કે મારો પણ કાળ નજીકમાં આવી ગયો છે, ઉંમર થઈ છે, દીક્ષા ગ્રહણ કરી છે, વ્રતોનું નિયમોનું આચરણનું પાલન કરીએ છીએ પણ હજી સમ્યક દર્શન થયું નથી. આવો એકરાર કરનાર લઘુરાજ સ્વામી સાહસી પુરુષ હતા. તેઓ કૃપાળુ દેવને પત્ર લખીને વારંવાર વિનંતી કરે છે કે સંકિત વિના દેહ છૂટી જશે તો મારું બધું એળે જશે. આ વેદના વ્યથા હતી, એયું રડતું હતું. પ્રભુ કૃપા કરો, કંઈક આપો. કૃપાળુ દેવની કૃપા વર્ષીને ષટપદનો પત્ર નંબર 493 લખાયો. 800 પત્રોમાં આ શિરમોર અને પાયાનો પત્ર છે. એમાં આત્માના 6 પદનું વર્ણન છે. આખી સાધનાનું અલૌકિક વર્ણન છે.
પછીનું કોઈ લ્યો. પછીનો પેરેગ્રાફ.
એક કોપી સૌભાગ્યભાઈને મળી, પત્ર વાંચ્યું, છાતી સરસો ચાંપ્યું, ઊભા થઈને નાચ્યા, પણ પદ ગદ્યમાં છે અને કંઠસ્થ ન થાય, સ્મરણમાં રહે નહીં, કટોકટીના કાળમાં યાદ ન રહે તો અમારું શું થશે, એવું તેમને થયું અને વિનંતી કરી કે અમને આ પદમાં આપો અને કંઠસ્થ કરી શકીએ, પુરાવર્તન વૃત્તિ કરી શકીએ. પદમાં આપવા વિનંતીના પરિણામે જગતને મળ્યું આત્મસિદ્ધિ શાસ્ત્ર. તેમાનામાં પરમ મુમુક્ષુતાની વેદના હતી, તલસાટ હતો, માછલી પાણી વિના તડફડે એમ તેઓ સંકેત વિના તડફડતા હતા. રોઈ રોઈ આખી આ રાતી નયના પ્રભુ દર્શન કી પ્યાસી, મીરાના આ પદ છે. આવી અભિસા ઝંખના વેદના તરફડાટ તાલાવેલી સિવાય સમ્યક દર્શન ન મળે. રોમ રોમમાં આગ લાગવી જોઈએ, દવ લાગ્યો રે ડુંગરે કેમ ઓલવાય, એમ વીરા ચાલતો હતો એ અવસ્થામાં એમના ભલા માટે આ પદમાં આવ્યું. તે વખત ચાર જણા અધિકારી હતા, લઘુરાજ સ્વામી, સૌભાગ્યભાઈ, અંબાલાલભાઈ અને માણેકભાઈ. આ ચારને આની કોપી મળી અને એને આજ્ઞા કરી કે આ જેને તેને ના આપશો. આજે તો પ્રિન્ટ પ્રેસમાં છપાઈ ગયું, પૂછવાની જરૂર જ ક્યાં છે.
બસ અત્યાર સુધી જે વાંચ્યું એનું થોડો સાર સંક્ષેપ સમજી લઈએ. ચંપાબેન, તમે વાંચ્યું છે, તમે કઈ કહેશો? નહી. પન્નાબેન, એના પેલા એક વાત આવી, શાસ્ત્રોની રચના હંમેશા સંવાદથી થાય છે. એમાં બે ની આવશ્યકતા મૂકી, એક છે જિજ્ઞાસુ અને બીજો છે એનું સમાધાન આપનાર સદગુરુ. આમાંથી જગતના શાસ્ત્રો રચાયા. ઉદાહરણ આપે છે આવા શાસ્ત્રોમાં, ભાગવતનું ઉદાહરણ આપે છે, અષ્ટાવક્ર ગીતાનું આપે છે, વશિષ્ઠ રામાયણનું આપે છે, ગણધરવાદનું આપે છે, ઉત્તરાધ્યાયન સૂત્રનું આપે છે. જેમ આ પ્રકારની એક પરંપરા છે, જગતને સત્શાસ્ત્રો મળ્યા છે એ આવા સંવાદથી મળ્યા છે, અને સંવાદનું સૂત્ર એ જિજ્ઞાસા છે. જિજ્ઞાસાના આધારથી જ જ્ઞાની પુરુષની અંદરની રહેલી કરુણાથી જગતને સત્યની ઉપલબ્ધિ થાય છે. એ સત્ય એ અવ્યક્તવ્ય છે, પણ આ વ્યક્ત થાય છે જ્ઞાનીની વાણીથી, અને એ જ્ઞાનીની વાણીનું કારણ પ્રેરણા એ શિષ્યની જિજ્ઞાસા. આવી જિજ્ઞાસા એમ આત્મસિદ્ધિ માટે પણ બે વ્યક્તિ જવાબદાર હતી, એક પ્રભુશ્રીજી અને બીજા સૌભાગભાઈ. તો કૃપાળુદેવે બે આપ્યા, એક આપ્યો પત્ર 493, એ આપ્યો પ્રભુશ્રીએ. કહ્યું કેટલું પ્રભુશ્રી માટે, મહારાજ શ્રી લખે છે, સાહસિક પુરુષ હતા. કે છે દીક્ષા લીધી છે, વ્રતો ગ્રહણ કર્યા છે, આચારનું પાલન કરીએ છીએ, મુપતિ રજવણા છે, પણ સમ્યક દર્શન થતું નથી, આવી વેદના ક્યાં છે? આ તો બધા ઇજારો લઈને બેસી ગયા છે. આ લીધું એટલે અમે પતી ગયા, અને તમારા કૃપાળુદેવે આ લીધું તું પતી ગયા, આમ રજવણો બતાવશે, આ તો પતી અહીંયા અટકી ગયા છે. આ સાહસિક પુરુષ છે કે સાહેબ 14 વર્ષથી દીક્ષા લીધી છે, ચારિત્રનું પાલન કરીએ છીએ, આટલો વૈરાગ્ય છે, આટલો ત્યાગ છે, બે પત્ની છોડી છે, નાનું બાળક છોડ્યું છે, અડધા ગામની જાગીર છોડી છે, સમ્યક દર્શન થતું નથી, માર્ગ મળતો નથી, આ સાહસ કોને કહે છે? આ સાહસિક શું કામ? આ વાત કોને કરે છે? સામે એક નવ વિમાન ઉભો છે, મુંબઈથી આવ્યો છે અને ઝવેરાતનો વેપાર કરે છે, ગ્રહસ્થી છે, વ્યવહારમાં છે, વેપારમાં છે. એને મુનિશ્રી કહે છે, સાહેબજી તમારી પાસે માગવું છે, તમે અમને સંકેત આપો. કોની પાસે શું માગવું? માગવું તો આ તો હીરાનો વેપારી છે, માગી લેવો તા ના બે હીરા. સંકેત માગે છે. એક તો આમની સાહસિકતા, અને એ કૃપાળુ દેવે એ માટે થઈને સમ્યક દર્શનમાં છ પદનો પત્ર 493 આપ્યો મુનિશ્રીને. સંપૂર્ણ આત્માની ઓળખાણ, આત્મતત્વની સંપૂર્ણ ઓળખાણ છ પદની અંદર એમને નિરૂપણ કરી. એ લખ્યું છે કે એની અંદર, કેમ કે એને હતું કે કંઈક કૃપા કરો, જો સંકેત વિના આ દેહ છૂટી જશે તો અમે જીવન હારી જશું. આ નિશ્ચય જ્યારે જીવની અંદર આવે કે મનુષ્ય ભવની અંદર બધું ધર્મ 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 રાડો નથી પાડવી, સંકેત ન થાય તો ગયા સમજી લેજો. ફરી 84ના ચક્કરમાં ખબર નથી ક્યારે યોગ મળશે. આર્ય દેશ, આર્ય સંસ્કૃતિ, તીર્થંકરોની ભૂમિ, પૈગંબરોની ભૂમિ, વિતરાગોની ભૂમિ, સાધુ સંતો ઋષિ મુનિઓ પંચ મહાવ્રતિઓ, આ ક્યાં મળશે? કયા જગતના કયા દેશમાં મળશે? આવા સત્શાસ્ત્રો, આવો સદગુરુનો યોગ, આવો બોધ, આ ક્યાં મળશે તને? માટે સાચા વિચારકોને પહેલો લક્ષ્ય આ હોય છે કે જે કંઈ ધર્મના સ્વરૂપના આચારના ચર્ચામાં, ઝઘડામાં, તર્કમાં મારે પડવું નથી. અમને તો સંકિત થવું જોઈએ, સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ. જો એ સંકિત ન થાય અને સંકિતની ઓળખાણ એ જ પહેલી લીટી જે સ્વરૂપ સમજાવે. તારા અનંત દુઃખની વાત છોડ, અમારે ચર્ચા સાંભળવી નથી. સાહેબ હું આ દુઃખ પામ્યો, સાહેબ હું આ દુઃખ પામ્યો, રોતો રોતો ગાતો હોય કે સાહેબ આ આ ગતિમાં મેં આ પાપ કર્યા, અહીંયા આવા દુઃખ પામ્યો, નરકની આવી વેદનાઓ કરી, બધું સમજાઈ ગયું અને હજી થશે, તું તારે બોલીશ એમાં કઈ અંત આવવાનો નથી. અનંત દુઃખ પામ્યો છું ને હજી પામીશ, ક્યાં સુધી? આ સ્વરૂપ સમજ્યો નથી ત્યાં સુધી. આ સ્વરૂપની સમજણ એ સંકિત છે. આ નિર્ણય, આ પ્રભુશ્રીની સાહસિકતા કે ધર્મના નામે ત્યાગ પણ થાય છે અને જબરજસ્ત તપશ્ચર્યા પણ થાય છે. સાહેબ સમ્યક દર્શન થતું નથી તો સમ્યક દર્શન આગળ આવી ગયું એમ, આંતરિક ઘટના છે. સમ્યક દર્શન એ આંતરિક ઘટના છે, એ પુરુષાર્થ આંતરિક પુરુષાર્થ થયો નહીં અને બાહ્ય પુરુષાર્થની અંદર લાગી ગયો. આંતરિક પુરુષાર્થ છે એના બે તત્વો આપણે આવ્યા હતા કાલે. શું આવ્યા હતા? પેલો નિર્ણય, પ્રજ્ઞાથી નિર્ણય, હું આત્મા છું, અને બીજું ધ્યાનની અંદર જે પ્રજ્ઞાથી નિર્ણય થયો છે એની અનુપ્રેક્ષા કરીને સાક્ષાત્કાર કરવો છે કે હું ખરેખર છું કે નહીં. વિચારથી તો કર્યો, વિચારથી કર્યો, એ વિચાર પ્રજ્ઞાના રૂપમાં ગયો, વિવેક સાથે કર્યો, અનેક પ્રકારના આધાર લઈને કર્યો, પણ નિર્ણય કર્યો કે હું આત્મા છું, દેહમાં રહેલો છું છતાં દેહથી ભિન્ન છું. એવું કર્યા પછી એની સ્વાનુભવ કરવો, આત્મતત્વ નિર્ણયનો સ્વાનુભવ કરવો. એ સ્વાનુભવ નિર્ણય કરવા માટે વિચાર સાધન છે અને સ્વાનુભવ કરવા માટે ધ્યાન સાધન છે. ઔષધ વિચાર ધ્યાન. અહીંયા તો બસ એ વિચાર એટલે ચાલે છે ને, માં સાંભળું તે સાંભળું, આટલી શિબિરો કરી અને ધ્યાનમાં તો કે પલોઠી બાંધી બેસી ગયો 2 કલાક સુધી. અરે આ તને કીધું સાધન છે તારા, આ સ્વરૂપને સમજવાના સાધન છે. એ એક દિવસે ન થાય, કૈરા કરશો, પણ જે દી આ તલસાટ આવે તે દી થશે કે જો આ નહીં થાય તો જીવન હારી જઈશ, બાકીનું બધું ભલે રહેવું. પણ સંકેત પ્રાપ્ત કરવા માટેનો, સ્વરૂપને સમજવા માટેનો કોઈ અવસર જો હોય, કોઈ પર્યાય હોય પરિભ્રમણની, તો અમારા મનુષ્ય જીવનની પર્યાય છે અને એમાં આવા સતને યોગ થાય એવા સંયોગો છે. આ મારી પોતાની, એટલે એને એમાં આત્માના છ પદનું વર્ણન કર્યું કૃપાળુ દેવે. એ પત્રનું શીર્ષક આપ્યું છે, પેલા લખ્યું છે કે જેવો, કોણે કીધા છે આ છ પદ? કયા જ્ઞાની? શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. ક્યાંય નથી કહેતા કે રાયચંદ કહે છે પ્રભુશ્રી તમે કહો હું જેવો તેવો નથી, તમે મને બરોબર છે, સાચા ઓળખા. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એ અમે નીચે કહીએ છીએ તમને. આ વાત કહેવામાં છ પદના પત્રમાં પણ સનાતન વાત ક્યારથી શરૂ થઈ, કોણે કીધા, પેલો સિદ્ધ કયો, પ્રથંકર કયો, પેલો ઉપદેશક કયો, કઈ વાત નથી. જેણે શુદ્ધ સ્વરૂપને પામ્યું છે આવા અનંતા પુરુષોએ આને સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. બીજા ઘણા છે પણ સર્વોત્કૃષ્ટ સ્થાનક મુનિ અમે તમને કહીએ છીએ, કેમ કે તમે કહો છો કે હવે થાકી ગયા છીએ પરિભ્રમણથી, હવે અમને ઉપાય એવો બતાવો કે જે અસરકારક હોય. તો કૃપાળુ દેવ એને કહે છે, લ્યો હવે તમને સર્વોત્કૃષ્ટ, અને સર્વોત્કૃષ્ટ સ્થાનક નો લાભ એ જ લઈ શકે કે જે સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ કરે. આપણી પાસે ઉપાય સર્વોત્કૃષ્ટ મળે અને આપણે ઢીલા ઘેંસ જેવા રહીએ. ઓલા પદમાં શાંતિલાલ શાહ ગાય કે વાતો કરવી વીરની ને વર્તન ઢીલું ઘેંસ. હાઉ માઇક એંગલો ખોટો રગે રગે અને વાતો કરે મોટી પરમ વિતરાગતાની, કઈ અર્થ છે? સર્વોત્તમ ઉપાય એને જ મળ્યો કે જેને સર્વોત્તમ પુરુષાર્થ એના જીવનમાં કરવાની ક્ષમતા જાગી છે. આ પણ આપણે મેળ કરવો પડે. ઘણીવાર આપણે બોલીએ અમને તો બધું મળી ગયું, અમને તો આ મળી ગયા, અમને તો આ ગુરુ મળી ગયા, અમને તો આ જે મળી ગયા એ તું ક્યાં છો એ નક્કી કરને. મળનાર તો મળી ગયા, પૂર્ણ પુરુષ મળ્યા, પણ આપણે મગસીલિયા પાણા જેવા રહ્યા. 12 વર્ષ સુધી પુષ્કરાવર્ત મેઘમાં નાય અને છતાંય જો હથોડો મારીને તોડે તો હરામ બરાબર જો પાણીનું ટીપું નીકળે તો આર્દ્રતા પણ ન હોય, ભીનાશ પણ ન હોય. હૃદયની ભીનાશ નથી આવી, કોમળતા નથી, કરુણા નથી. અરે પેલી ભૂમિકામાં કીધું પ્રાણી દયા, જગત માત્રના જીવ પ્રત્યે તને દયા છે, દ્રષ્ટિ છે કે આ બધા જીવો છે, ગમે તે ગતિમાં છે, ગમે તે કાયમાં છે, પણ જીવો છે. આવો દયાભાવ તો આવ્યો જ નથી. એ નથી આવ્યાનું કારણ છે આ અહમ છે, અવ્યક્ત અહમ છે. કેટલા જીવોને આપણે તુચ્છ માનીએ છીએ, કેટલાને નિરર્થક માનીએ છીએ, જીવદ્રવ્યને. ક્યાં તીર્થંકરની દ્રષ્ટિ, ક્યાં જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ? જગતના 6 દ્રવ્યમાં એક જ દ્રવ્ય ચૈતન્યમય. આવું મહિમાવંત દ્રવ્ય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બાકીના તો બધા જળ અજીવ. એવા જીવ પોતપોતાના કર્મના કારણે ગમે તે ગતિમાં હોય, પરિભ્રમણમાં હોય, કાયામાં હોય, સુખ દુઃખમાં હોય, એ બધા કર્મ સંયોગને કારણે હોય, પરંતુ બધા છે જીવ. અને ત્યાં કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આવતી નથી તો ત્યારે એટલે સાહસિકતાનો અભાવ છે. આ પ્રભુશ્રીની એ વાત મૂકી છે કે એને 6 પદનો પત્ર મળ્યો છે. હવે એનો પત્ર છે એ પત્ર સુભાગભાઈ પાસે પણ ગયો છે, એને એમાંથી જુદું કાઢ્યું. જુઓ એની સાહસિકતા. એણે શું લખ્યું કે આ કટોકટી વેળાએ પ્રભુ આ તમારો પત્ર અમને ઉપકારી નહીં થાય, છે તો સર્વોત્કૃષ્ટ, પણ અમે માંદા મરતા હશું ને ખાટલામાં પડ્યા હશું, એક શરીર કામ નહીં કરતું હોય, અંગ કામ નહીં કરતા હોય, ત્યારે તમારો સર્વોત્કૃષ્ટ ઉપાય અમારે કેવી રીતે લેવો? આ બીજા પુરુષ, કેમ કે એને એવી ઈચ્છા છે કે મરતા પહેલા પણ આ ભાવ તો આવી જવો જોઈએ, આ ભાવ વેદાવો જોઈએ, મરણ વખતે પણ હું આત્મા છું એનું વિસ્મરણ થવું જોઈએ નહીં. એટલે એને પત્ર લખ્યો કે સાહેબ છ પદની વાત તો બહુ સરસ છે, એમાં એને કીધું નથી કે આ ખોટું છે, પણ સાહેબ અમારી કોઈ કેપેસિટી નથી, પ્રભુશ્રી તો સાધુ થઈને બેઠા છે, અમે તો વેપાર લઈને સંસાર લઈને બેઠા છે, અને સાહેબ હવે અમે તો ઉંમરમાં થાય કૃપાળુ દેવથી 44 વર્ષ મોટા, સાહેબ અમને હવે ખાટલે પડ્યા હોય તો કાંઈક આપો. એની મુમુક્ષુતાની એની વેદના, એની તલસાટ, એ કે છે માછલી પાણી વિના જેમ તરફડે એમ સૌભાગ તરફડતા હતા. ખંભાતના મુમુક્ષુએ કૃપાળુદેવના સમાગમની વાત કરી કે તમારો સત્સમાગમ મળે તો અમે ધર્મને ઈચ્છીએ છીએ. કૃપાળુદેવે પહેલું પદ મોકલું, બિના નયન પાવે નહીં, એમાં કહ્યું કે બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝર્ગી. પેલા તને ચા છે અને ચા હોય તો ચા બુઝાવવાની પ્યાસ છે કે વાતો કરવી છે, હૈ બુઝન કી રીત. અને એ રીત એ છે કે પાવે નહીં ગુરુગમ વિના, એ અનાદિસ્થિત. આ અનાદિસ્થિત એ સંવાદની છે, આને કહેવાય પ્રત્યક્ષ. જ્યાં બે વ્યક્તિની બે અસ્તિત્વની વાત હોય ત્યાં પ્રત્યક્ષ શબ્દ લાગુ પડે, ત્યાં સુધી લાગુ ન પડે. તો ત્યાં એ કહે છે કે આવી રીતે જગતની અંદર આ પરમ સત્યનું અવતરણ જુદા જુદા રૂપમાં, જુદા જુદા ગ્રંથોમાં, જુદા જુદા શાસ્ત્રોમાં જે થયું છે એના મૂળની અંદર જે પાયમાં નથી એનો તલસાટ છે, એની ઝૂરણા છે. એટલે એને કહ્યું, મીરાબાઈનું સરસ વાક્ય મૂક્યું કે રોઈ રોઈ અખિયા રાતી નયના પ્રભુ દર્શન કી પ્યાસી. અને બીજું કેટલો સરસ મૂક્યું છે કે દવ લાગ્યો ડુંગરિયરે કેમ કર્યો, શું એનો અર્થ કરશો, રોમે રોમમાં આગ લાગી છે, કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે પાણીની બાલદી છાંટશો. સાહેબ આ ઓલવાઈ કેવી રીતે, અને કહેવાય છે કૃપાળુદેવે એક પત્રમાં મૂકી છે બ્રાહ્મી વેદના, બ્રાહ્મી વેદના જેને લાગી છે તેને લાગી છે, જે પોકારે છે તે પીયું પીયું પોકારે છે, આવી બ્રાહ્મી વેદના પ્રભુશ્રી અને સૌભાગને લાગી હતી. એ કહે છે આત્મસિદ્ધિનું આ જે થયું સર્જન એ સ્વાભાવિક થયું, એક અસ્તિત્વ બીજા અસ્તિત્વને કહે છે એ રીતના સંવાદના રૂપમાં છે. જગતની અંદર સતનું અવતરણ સંવાદથી થાય છે. એટલી સરસ રીતે વાત મૂકીને આત્મસિદ્ધિમાં પ્રશ્નોત્તરી છે, ગીતામાં પણ પ્રશ્નોત્તરી છે, બધી જગ્યાએ સામે શિષ્ય ઊભો છે. શિષ્યની પહેલી ભૂમિકા ગમે તે હોય પણ છેલ્લી ભૂમિકા શું, પેલા અધ્યાયની અંદર અર્જુનની ભૂમિકા મોહની ભૂમિકા છે, વ્યામોહની છે, પણ 18મા અધ્યાયમાં શું ભૂમિકા, ગતે મોહો, ગયો સાહેબ બધું ગયું, હવે હવે કરીશીએ વચનમ તવ, હવે તો આપ જે કહો. મોહન વિજયજી મહારાજ ગાય, ના રે પ્રભુ નહીં માનું, નહીં માનું, નહીં માનું રે અવરનિયાણ, ના રે પ્રભુ નહીં માનું, હવે તો તારું જ વચન પ્રમાણ, કારણ કે તારું વચન એ કોઈ વ્યક્તિનું વચન નથી, અનંત જ્ઞાનીઓની પરંપરાનું વ્યક્ત થયેલું એ વચન છે. તો એ વાત મૂકીને, અને પછી એક વાત મૂકી છે એક જેને કહે પ્રાસંગિક, કે એ વખતે એમણે આ ચાર જ વ્યક્તિને આપી હતી, અને માણેકલાલ ઘેલાભાઈ એમના પાર્ટનર હતા, કૃપાળુદેવના પાર્ટનર હતા, ખૂબ સમજદારીવાળા વિચારક ચિંતક હતા. જો એના પાર્ટનરમાં રેવાશંકર હતા, અને વધારે પ્રશંસાનું આવે છે રેવાશંકરનું, પણ કોપી રેવાશંકરને જતી આપણે હવે ચર્ચા ન કરવી.
યોગ્યતાના આધાર ઉપર,
એની દ્રષ્ટિમાં. અને બીજું કે આ જે કંઈ આપ્યું છે એ ઉપદેશ એ કઈ કક્ષાનો છે એમનો? જ્ઞાનીના વચનો ક્યાં જ્ઞાનીએ કહ્યા છે એના કરતા કઈ દશામાં કહ્યા છે એ જો પકડાય તો જ એનું મહત્વ સમજાશે. અને કઈ દશામાં કીધા છે અને દશાને જો નહીં સમજીએ તો એના વચન કોઈ ઉપકારી થાય ખરા? ચારે બાજુ બતાવતો ફરે, પેમ્પલેટ કાઢી કાઢીને, ઝેરોસ કાઢી કાઢીને બતાવતો ફરે કે મારા ગુરુએ આમ કીધું, આને આમ કીધું, આમ કીધું. હજી એને ખબર નથી. એટલે કહ્યું કે કોઈને આપશો નહીં, કેમ કે અંધકારી છે. જીવો વસ્તુ મળશે પણ પચાવી શકશે નહીં, ઝીલી શકશે નહીં. એને નથી ખબર પાછળથી આત્મા સિદ્ધિનો માર્ગ કંઈ પોતાનો કે ચારને જ આપવા માટે છે. જ્ઞાનીની દ્રષ્ટિ ક્યારે મર્યાદિત હોય ખરી? જ્ઞાની ક્યારે સંકુચિત હોય કે આનો જ મોક્ષ થાય ને બીજાનો ન થાય? પણ આ ચાર અમને ઓળખી શકશે, અમારી દશાને પકડી શકશે. બાકીના તો ભવ્ય જીવો એનું કામ છે. એટલે આત્મસિદ્ધિના સમાપનમાં બે ગાથા વધારે લખી છે. એમાં શું લખ્યું છે? શ્રી સુભાગને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ તથા ભવ્ય જીવ હિત કારણે કયો બોધ સુખ સાજ. અમે તો જગતના તમામ ભવ્ય જીવોને માટે કહીએ છીએ, પણ એ ભવ્ય જીવો અમારી વિદ્યમાનતામાં અમારી દશાને ઓળખી શકશે નહીં. કારણ કે તરત કહેશે કે શું ભગવાન જેવી વાત કરે છે, પોતે તો સંસાર લઈને બેઠા છે, પોતે તો વ્યવહાર લઈને બેઠા છે, પોતાને તો આ બધાનું પ્રકારનું છે. આપણી ચર્ચા પહેલા વહેલા શરૂ થાય એ શું કરે છે એના ઉપર ક્યાંથી પકડાશે. અરે એને જે બોધ આપ્યો છે કઈ દશામાં આપ્યો છે, તે વખતે એની દશા શું હતી એ અહીંયા મુનિશ્રી બતાવે છે. સ્વાભાવિક હતી, કહેવાની વૃત્તિ પણ નહોતી, કોઈ ઉપદેશ આપવો છે એવી ભાવના પણ નહોતી. તો ટોળું ભેગું ન કરત કે આવો આત્માનો મોક્ષ માર્ગ બતાવું છું, નડિયાદની અંદર સમારંભની યોજના કરો અને મારે બધાને બતાવવો છે. કંઈ નથી કર્યું, કંઈ નથી થયું. અને એ પછી અહીંયા પ્રત્યક્ષનો અર્થ આપ્યો છે કે એ પોતે હોય કે ન હોય પણ એની લાગણી સાથે જોડાયેલા હોય એને પ્રત્યક્ષ જ કહેવાય. અહીંયા વાંચન જો આપણું લક્ષમાં આવ્યું હોય તો આમાં છે. તો સૌભાગભાઈની પ્રત્યક્ષ હાજરી નથી, છતાં પણ કૃપાળુદેવની કલમ સૌભાગના વાતને લક્ષમાં રાખીને જ ચાલી છે. એ જ રીતે કે જેમ સામે કોઈ શિષ્ય પ્રશ્ન પૂછતો હોય અને જેમ જવાબ દેવાતા હોય એમ જ એને સૌભાગભાઈની આ વિદ્યમાનતા છે. એટલે છેલ્લે સ્પષ્ટીકરણ કર્યું અને આત્મસિદ્ધિમાં પણ 3-4 વાર સૌભાગનું સ્મરણ આવે છે, નામથી ગૂંથાઈ જાય છે. આ પણ પ્રત્યક્ષ છે. હવે આપણને તો એટલી જડ દ્રષ્ટિ છે, એટલી સ્થૂળ દ્રષ્ટિ છે કે આપણે આ પ્રત્યક્ષનો પારમાર્થિક અર્થ નહીં સમજી શકીએ. ડિક્શનરી અર્થ આપણી પાસે છે. પ્રત્યક્ષ એટલે હાજરા હજુરો હોવા જોઈએ, લાકડી લઈને હામો બેઠો હોય ને એ જ પ્રત્યક્ષ. શું કરવું? એટલે કેટલીક વાત એવી છે કે બહુ વિચારવાની વસ્તુ છે. આગળ
આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ ગંભીર દ્રવ્યાનુયોગનો ખજાનો છે. દ્રવ્યાનુયોગ જૈન દર્શનનો નિચોડ છે. જૈન દર્શનના રહસ્યો આત્મામાં છે. પ્રવચન સમૃદ્ધ બિંદુમાં ઉલટી આવે એમ શ્રી રામચંદ્રજી 50 લાખ રોકડા રૂપિયા બહાર ગામ લઈ જવા હોય તો ખટારો જોઈએ, પણ 50 લાખનો ડ્રાફ્ટ ખિસ્સામાં હોય તો કંઈ ચિંતા ખરી? બોજો ખરો, આત્મસિદ્ધિ એ જૈન દર્શનનો ડ્રાફ્ટ છે. જૈન દર્શનના આત્મવાદ, કર્મવાદ, મોક્ષવાદ, સાધનવાદ, જ્ઞાન અને ક્રિયા, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર, મતાર્થી અને આત્માર્થી, જિજ્ઞાસુ અને મોક્ષુ, બોધિબીજ, ગુરુ શિષ્ય, ભેદ જ્ઞાન, મૂળ રોગ અને તેનું પથ્ય, સમર્પણ, જ્ઞાતા, દ્રષ્ટા, આ બધા જ ગંભીર રહસ્યો આમાં સમાઈ ગયા છે. સદેહીની વાત પણ ખરી જ્યારે દેહમાં હોય, વિદેહીની વાત પણ ખરી જેમ કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, અને અદેહીની વાત પણ ખરી સર્વજીવ છે સિદ્ધ સમ, આમ ત્રણેયની વાત આમાં છે. નિશ્ચય વ્યવહારની વાત જ્ઞાન ક્રિયાની અને કર્તા કર્મની વાત છે, પણ તાણા તાણ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહે. અમારી વાત એકાંગી નથી, સર્વાંગી છે. આ વાતની વાત નથી, સંપ્રદાયની વાત નથી, આગ્રહ કે કદાગ્રહની વાત નથી, આ માન્યતાની વાત નથી, માની લીધેલી વાત નથી, પણ અમારા અનુભવની અમે કહીએ છીએ, અનુભવથી અમે કહીએ છીએ. કબીરજીએ પણ કહ્યું છે કે કાગળ મસી છુઓ નહીં, અમે અનુભવથી કહીએ છીએ. તમામ શાસ્ત્રોનુસાર સર્વાંગીપણે અને અનેકાંતના પાયા ઉપર આત્મસિદ્ધિમાં કહ્યો છે. આપણે આત્મસિદ્ધિના એક એક શબ્દને વાગળવો છે, ઘૂંટવો છે, પીવો છે, ચાખવો છે અને એનો રસ માણવો છે. આ પ્રસ્તાવના થઈ ધન્યવાદ. આટલી દ્રઢપૂર્વક સાંભળ્યું બદલ દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
આ પ્રસ્તાવનામાં મારા સાહેબ છેલ્લા પેરેગ્રાફની અંદર શું વાત કરે છે? દ્રવ્યાનો યોગ છે, એ દ્રવ્યાનો યોગનો ખજાનો છે.
દર્શન મોગનો નિચોડ છે, દર્શન મોગનો નિચોડ છે.
દર્શન નો નહીં, મોહ ન હોય. મેં કીધું મોહ શબ્દ ક્યાંથી આવ્યો? અને એક પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ, એ આખું વિતરાગ પ્રવચન એક આત્મશુદ્ધિરૂપ બિંદુમાં આવી ગયું છે. તો કેવી રીતે? સમુદ્રનું સ્વરૂપ જાણવું હોય તો આખો સમુદ્ર પીવો પડે. તો એનું એક ટીપું લઈએ, તેમાં સમુદ્રના જે કંઈ પ્રોપર્ટીઝ, એના પાણીમાં ગુણ જે કંઈ હોય, એ બધી જ વસ્તુનું પરીક્ષણ થઈ શકે. એમ આત્મસિદ્ધિ એ આખો વિતરાગ સમુદ્ર જે છે દર્શનનો, એમાંનો આખું ઉલટી આવીને એક બિંદુમાં, આત્મસિદ્ધિરૂપ બિંદુમાં આવી ગયું છે. એટલે એમાં કેટલા કેટલા વિષયો આવ્યા? આત્મવાદ, કર્મવાદ, મોક્ષવાદ, સાધનવાદ, જ્ઞાન અને ક્રિયા, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર, મતાર્થી અને આત્માર્થી, જિજ્ઞાસુ અને મુમુક્ષુ, બોધિબીજ, ગુરુ શિષ્ય, ભેદ જ્ઞાન, મૂળ રોગ અને તેનું પથ્ય, સમર્પણ, જ્ઞાતા, દ્રષ્ટા, આ બધા જ ગંભીર રહસ્યો આત્મસિદ્ધિમાં સમાઈ ગયા છે. આ બધા આવે છો આ ગાથાઓના, જેમ જેમ આવશે તેમ આ બધી જ વસ્તુની વાત ત્યાં આવે છે. કોઈ પેલા પદમાં આવે, કોઈ ત્રીજા પદમાં આવે, કોઈ છેલ્લે સાધનામાં આવે, પણ બધા જ આવે. આ બધા વિષયો આવે, આ બધા વિષયો આવી અને ક્ષણ સરસ વાત મૂકી કે આમાં ત્રણ વાત મૂકી છે. કઈ મૂકી છે? દેહીની વાત મૂકી છે કે તું દેહમાં છો ત્યારે પણ આ મોક્ષ માર્ગ નિભાય. પછી વિદેહી, વિદેહી એટલે દેહમાં છો છતાં દેહથી પર છો. અને પછી અદેહી, ખરેખર મોક્ષ થાય ત્યારે તારે તો દેહ તો છે જ નહીં. કેવી સરસ સમજણ આપી છે. દેહી, વિદેહી અને અદેહી ત્રણેય અવસ્થાની વાત એક જ તત્વજ્ઞાનની આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે ગૂંથી લીધી છે. જે શરૂઆતની અંદર એ બધી વાત એમની આવે છે તો જીવને એ દેહીની અવસ્થાની અંદર આવે છે અને એ બધી અવસ્થાથી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજાય છે, પણ શરીર તો છે જ, એને કંઈ છોડી શકાતું નથી. ત્યારે જે વાત આવે છે બધી વિદેહીની આવે છે અને વિદેહીની વાતમાંથી થાવું છે શું? અદેહી. આ ત્રણ અવસ્થા એ જીવના આ પરિભ્રમણની છેલ્લી અવસ્થા છે. આ પર્યાયની, આ ચરમ શરીરી જીવની અંદરની આ ત્રણ પર્યાયો છે, દેહી, વિદેહી અને અદેહી. એ ત્રણેય થાય છે. દેહ છતાં જેની દશા, એટલે જ્ઞાની જ્યારે થાય છે, જ્ઞાનીપણું જ્યારે જીવમાં આવે છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે વિદેહી થાય છે. સમ્યક દર્શન થયું નથી, આત્માર્થી છે, જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, ત્યાં સુધી એ દેહી છે. દેહી છે એટલે દેહના લગતા એના પ્રશ્નો છે, એની વાતો છે, બધી એવી જ આવશે. પછી એની આ વિદેહી થઈ અને છેલ્લે વાત કેવી આવશે? અદેહી. એને ખ્યાલ આવે છે કે દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, અરે ભાઈ એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તો આ મુક્તિ પણ નથી. એટલે અહીંયા અદેહીની વાત આવે છે. અને પછી કહ્યું આવા બધા વિષયો આત્મસિદ્ધિમાં 142 ગાથામાં આટલા આટલા વિષયો અમે લીધા છે, પણ જોજો ખેંચ ખેંચ કે તાણા તાણ કરતા નહીં. એક વિષય પકડી લઈએ, એક વાતને પકડી લઈએ, એક વાક્યને પકડી લઈએ અને પછી તાણા તાણ મતગ્રહની ફરી પાછો મતાગ્રહની અંદર ખેંચાઈ જાય. કે છે તાણા તાણ કરવાની નથી. આ વાતમાં અમે આત્મસિદ્ધિમાં નય નિશ્ચય એકાંતથી અમે આમાં કહેલું નથી. આ વાત બધી સર્વાંગી છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ સર્વાંગી શાસ્ત્ર છે. અને આપણી પાસે જે બહુ જ બહુમૂલ્ય સાધનો છે, શાસ્ત્રો છે, જેનું આપણે ખૂબ આપણા મગજમાં એની અસર પણ છે, પણ એકાંગી છે. એક નયથી લખેલું શાસ્ત્ર છે. ગમે તેટલું શ્રેષ્ઠ છે તો પણ અપેક્ષા એ સાચું છે, એકાંગી પણ એ ખોટું છે. એ વાત આપણને નહીં બેસે. કારણ કે ઇમ્પ્રેશન જ એવી બેસી હોય, ગ્રંથિ એવી બંધાયેલી હોય, એની રજૂઆત જ એવી થઈ હોય, એનું સાંભળવાનું પણ એવું થયું હોય, એનો પ્રચાર પણ એવો થયો હોય, એની છાપ પણ એવી બેઠી હોય, અને કહેનારો એટલો આગ્રહપૂર્વક કહેતો હોય એટલે, અને સાંભળનારાને દ્રષ્ટિરાગ હોય, જોર દ્રષ્ટિરાગનું હોય, એટલે આપણે કદી એકાંત સિવાય એમાંથી વાતને પકડી શકતા નથી. આગ્રહ બંધાઈ જાય છે. એ વાત સત્ય છે, સંપૂર્ણ સત્ય છે. જૈન દર્શન કહે છે એક એક નહીં છે એ વસ્તુનો અંશ છે, એટલે સાચી જ છે. પણ તમે બીજા નહીંની ઉપેક્ષા કરીને વાત કરતા હો તો એના જેવું જુઠ્ઠાણું બીજું એ કંઈ નથી, મિથ્યાત્વ બીજું એ કંઈ નથી. આત્મસિદ્ધિમાં આ પ્રશ્નનો ઉકેલ એક જ ગાથામાં કૃપાળદેવ આપ્યો કે નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી. કે એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે રહેલ. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાને. જોજે નિશ્ચય પકડાઈ જાય, આત્મા કંઈ કરતો નથી, ખાતો પીતો નથી, ક્રિયા તો શરીરની છે, એવી બધી કરવાથી સર આત્માને શું થવાનું છે વગેરે કરીને તું સાધન તજવા, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. લક્ષમાં રાજ્ય કે મુક્તિ મેળવવી છે, જે કરું છું એનાથી પણ મુક્તિ મેળવવી છે. જે સાધન હું કરું છું એ સાધન આ મારી વિદેહી અવસ્થાને કારણે છે. મારે પ્રાપ્ત કરવું છે અદેહી, અને સાધનનો સંબંધ ક્યાં સુધી છે? દેહ છે ત્યાં સુધી. તો એ પણ દ્રષ્ટિકોણ રાખજે. માટે ક્યારેય એમાં પણ મમતા કેળવાય નહીં. ઉપકરણની પણ મમત્વ નહીં, એનું નામ દિગંબર કૃપાળુદેવે લખ્યું છે કે સાલ ઓઢે શરીરની સ્વસ્થતા ન હોય અને એને ધ્યાન કરવું હોય તેમાં દોષ નથી, પણ સાલ ઉપરની જો મમત્વ હોય તો દોષ છે. આવી સરસ હોવી જોઈએ, આવી ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ. હોય છે ને આપણે કામડી ઉપરના કેટલા બધા મોં હોય છે. આ વાતને કેટલી બધી સૂક્ષ્મ અને કેટલી અર્થગંભીર છે, એનું ગાંભીર્ય સમજાવવું જોઈએ. એકનો નિષેધ નથી. એટલે દિગંબર શ્વેતાંબરના મતભેદ પણ કૃપાળુદેવના માર્ગમાં ક્યાંય નડ્યા જ નહીં કે આ સાચો કે આ સાચો. અને આપણા મગજની અંદર સંસ્કારો શું છે કે જે સૌથી શરીરને વધારેમાં વધારે કષ્ટ આપે એ સાચો, બહુ મોટો જ્ઞાની. તો હઠવાદીની વાત કરશો તો દિગંબરે પાણી ભરે એની આગળ, 6 મહિના ઊંધે માથે લટકે, એક હાથ ઊંચો રાખીને ઉભો રહે, 40 દિવસ સુધી જમીનમાં દટાઈ જાય, ઉપર ઘાસ ઉગે, આવા હઠિયો કે ચારે બાજુ ધૂણી દખાવી અને બે હમણાં ચાપામાં આવે છે એમ ઉકળતા તેલની અંદર બેઠો છે. આપણને એમ થશે કે આના જેવો કોઈ પરમ જ્ઞાની? જુઓ કેટલા સંસ્કારો આને કહેવાય મિથ્યાત્વ, અજ્ઞાન નહીં મિથ્યાત્વ. જન્મો જન્મના આવા સંસ્કારો વાંચેલા સાંભળેલા અને દરેક વખતે કંઈ ને કંઈ આગ્રહપૂર્વક, અને એનું મૂળ કારણ મિથ્યાત્વનું દ્રષ્ટિરાગ, છૂટે જ નહીં. દ્રષ્ટિરાગ જાય ત્યારે એની અંદરનું સત્ય છે પકડાય, બાકી તો બધું. કૃપાળુદેવ કહે છે આ માન્યતાની વાત નથી, આત્મસિદ્ધિ એ માન્યતાની વાત, માની લીધેલી પણ નથી. આપણે કેટલાય શાસ્ત્રોના ઉલ્લેખ માની લઈને કરતા હોય છે, ઘણા લોકો કરે છે, સમયસાર વગેરે વાત કરે કે બધી વ્યવહાર એ બધું કોલાહલ છે, માની લીધેલી છે, એનો અનુભવ નથી. પણ માની લીધે શું કામ માની લીધું છે? સંપ્રદાયનો આગ્રહ છે, દ્રષ્ટિરાગ છે, સંપ્રદાયમાં હોય, શાસ્ત્રમાં હોય, વ્યક્તિમાં હોય, તો એ માની લીધેલી વાત છે. આપણા ધર્મના આચરણમાં માની લીધેલું કેટલું અને અનુભૂતિનું કેટલું, એ માન્યતાને પેલા વિચારથી પ્રજ્ઞામાં લઈ જવી પડે, પછી જે તત્વનો નિર્ણય થાય. આપણે પેલું વાક્ય આવી ગયું, બુદ્ધિ ફલમ તત્વ વિચારણાય, બુદ્ધિનું ફળ તો એ જ છે કે જો તત્વની વિચારણા કરી શકો તો જ, નહીં તો બુદ્ધિ વ્યભિચારી છે, વિપર્યાસ છે. એ સદબુદ્ધિ ત્યારે જ બને છે, વૈરાગ્ય ઉપશમ અને વિવેક એ જ્યારે એમાં જોડાય છે અને તત્વની વિચારણા થાય છે, એટલે પહેલી ભૂમિકા થઈ એની વિચારણા. તત્વ વિચાર થયો પછી એની સત્યતા, એની અનુભૂતિ કરવી છે તત્વની, એટલે ધ્યાન આવ્યું, વિચાર અને ધ્યાન. તો એને બરોબર છે કે શરૂઆતમાં કોઈ પણ વાત પહેલા સ્તરે માન્યતાની છે, પણ માન્યતાના સ્તરમાં પોતાનું મનન ચિંતન તો જોઈએ, એટલે સ્વાધ્યાયના પાંચ પ્રકાર કીધા. શું શું આવ્યા? વાંચન અને શ્રવણ, આ પહેલું, એ તો બરોબર છે, તો જ આપણને બોધ મળે, તો જ ખબર પડે, કોઈ વિચાર નવો આવે, કોઈ તત્વનો કંઈક વિચાર આવે, કોઈ ચિંતન તો જ થાય. પણ બીજું શું થયું? પૃચ્છના કે ભાઈ તે સાંભળ્યું એમને સાંભળી લીધું છે કે તને સંતોષ થયો છે, તો ક્યાંય તને કાંઈ આશંકા હોય તો એ સંબંધી તારે પૂછી લેજે કે ભાઈ મને આ વસ્તુ પકડાતી નથી, કેમ કે મારે હવે માનવી છે તો જરા સમજીને માનવી છે, સમજણપૂર્વકનું. તો બીજી વાત પૃચ્છના આવી, પછી આવી પરાવર્તન કે ભાઈ બેસતી ન હોય તો વારંવાર એનું તો પરાવર્તન કરજે, એક વાત ન બેઠી હોય તો વારંવાર વાંચીએ તો એ વાતની જરા બેસે. પરાવર્તન પછી અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા ધ્યાનની અવસ્થા છે. વચ્ચે એની અંદર નિધિ ધ્યાસન પણ આવે, એટલે સતત એનું ચિંતન, અખંડ અવોરાત્ર અખંડ ચિંતવન, એ નિધિ ધ્યાસન છે, એ વેદાંતનો શબ્દ છે. તો કે એ નિધિ ધ્યાસન કર અને પછી એની અનુપ્રેક્ષા કર. જેને નિધિ ધ્યાસન છે એ જ અનુપ્રેક્ષા કરી શકે, નહીં તો અનુપ્રેક્ષા કરવા બેસે તો કેટલાય વિષયો યાદ આવી જાય. આપણે તો સંસારમાં હજાર વિષયો સાથે પનારો પડ્યો છે, આપણે અનુપ્રેક્ષા કરવા બેસીએ તો કેની કરવી છે ને થાય કે નહીં, વિચાર કરવો કે રિલાયન્સના શેર લેવા કે ન લેવા, એમ ચડી ગયો અડધો કલાક સુધી, પછી ખબર પડી કે આ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, આ સિક્યુરિટીમાં કરાય કે ન કરાય, આ દવા લેવાય કે ન લેવાય, ઓરો ડોક્ટર હારો કે ન હોય, તું ક્યાં બેઠો તો ધ્યાનમાં, તો ધ્યાનની અંદર નીકળું શું તારું? કેમ કે નિધિ ધ્યાસન નથી એનું, નિધિ ધ્યાસન વાળાને અખંડ ચિંતવન છે એનું, અને એનું ચિત્ત છે એ તત્વમાં એટલું બધું જોડાયેલું છે, એટલે જયારે ધ્યાનમાં બેસે છે ત્યારે એ તત્વની આર પાર ઓતપ્રોત જઈને તાણા વાણા છોડી અને એની અંદર સત્ય શું છે, જે શબ્દથી પર છે, શબ્દમાંથી અશબ્દમાં પ્રવેશ કરે છે, શ્રવણમાંથી અનુભૂતિમાં પ્રવેશ કરે છે, એ ધ્યાનની પ્રક્રિયા છે, એ અનુપ્રેક્ષા દ્વારા થાય છે. ધ્યાન શબ્દ યોગનો છે અને બધે બહુ પ્રચલિત થઈ ગયો છે. પણ જૈન દર્શનમાં 12 ભાવનાઓ, આ જ્યારે યોગની વાત નહોતી આ દેશમાં ત્યારે પણ 12 ભાવનાઓને જ્ઞાનીઓ કહે દ્વાદશ અનુપ્રેક્ષા. સંસાર અનિત્ય છે એની તો અનુપ્રેક્ષા કર. અનુપ્રેક્ષા કરવાથી એ સત્ય તને અનુભૂતિમાં આવશે કે અનિત્યતા છે આ બધી જ વસ્તુ. સડન પડન વિધ્વંસન આ જ એનો સ્વભાવ છે. આ અમર શાશ્વત હોઈ શકે નહીં. આ કોઈ પણ વસ્તુ સંસારની કોઈ પણ રચના એ ક્યારેય નિત્ય હોઈ શકે નહીં. જો નિત્ય હોઈ શકતી હોય તો જગતની અંદર આ પુરાતત્વ ખાતાની રચના થઈ ન હોત. હેરિટેજ વેરેટ કેમ? વસ્તુ પુરાણી થઈ તો આવી ને ન હોત. આવી રીતે સંસાર અસરણ છે, અસાર છે, જીવ એકલો છે. એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, જે કઈ સંઘ સંયોગો છે એ બધા અન્ય છે. આશ્રવ સંવર નિર્જરા ધર્મ દુર્લભ બુદ્ધિ દુર્લભ અને લોક ભાવના. લોક કેવડો છે એમ કે ક્યાં જશું અમે? અરે ક્યાં જશું? શું તૂટો નથી ગતિઓનો દેવલોક એટલા, નર્કની ગતિ એટલી, તિરેંચની ગતિ એટલી, ગતિ તિરેંચની યોની એટલી બધી વસ્તુ લોક વિચારની અંદર આવે કે તું વિચાર કરી તને એમ થશે કે તને અનંત પરિભ્રમણ કરીશ તો પણ રિપીટ નહીં કરવું પડે. એકે ભવ લે અનુભવ બધાનો. એટલી વાત મૂકી છે સરસ મજાની. એટલે કે છે કે આ માન્યતાની વાત નથી, માની લીધેલી પણ નથી. અમારા અનુભવથી અમે કહીએ છીએ. લે શું સમજો તું? અનુભૂતિ કરાવવાની હોય કે કરવાની હોય? આ ગાઈડ આવી ગયો આમાં. અનુપ્રેક્ષા અને નિધિ ધ્યાસન એ બે એની પૂર્વ શરત છે અને એના માટે પરાવર્તના થવી જોઈએ. આપણે તો આજે વાંચ્યા પછી ચોપડી અહીંયા આવીને ખોલવાની છે. પછી પૂછે કયા કાલે ક્યાં પહોંચ્યા હતા, કઈ ગાથા હતી, કયું પાનું હતું, અને પછી લખે કે હું હમણાં નહીં, મને ખબર નથી ક્યાં હાલી છે આપણે. આપણે ક્યાં હાલી છીએ એ બેઠા છીએ એને ખબર નથી. અને આપણે પરમ સત્સંગ કરવો છે બેઠા બેઠા. શું કરવું આપણે? એક કબીરનું વાક્ય મૂક્યું છે. કબીરે કીધું છે કે મેં કાગળ અને કલમ એને કોઈથી પકડ્યા જ નથી. તો આટલી બધી વાત કરી છે તો સાહેબ શેની? તો કે અનુભવની. હા, અને કાગળ એટલે લખેલી કોઈ વાત મેં વાંચી જ નથી. આ કબીર સાહેબ જેને જન્મો જન્મની સાધના હોય. કૃપાળુ દેવે કીધું 170 ના પત્રમાં કે ઉપદેશ દેવા માટે શાસ્ત્રના પાનાની અમને જરૂર પડશે નહીં. અને એક શ્લોક વાંચતા હજારો શ્લોકોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. જન્મ જન્માંતરની સાધના છે. એટલે આ માન્યતાની વાત નથી, માની લીધેલી નથી. એટલે પ્રભુશ્રી આ બ્રહ્મચારીશ્રીએ સરસ લખ્યું કે જન્મ જન્માંતરો જાણતા યોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. આત્મસિદ્ધિનું મહત્વ તો વેદાવવું જોઈએ ને. મહાત્મે વેદાય પછી એની એક ગાથા વાંચું તે મજા છે. અલોલી મારે તો હવાર જ આત્મસિદ્ધિનો નિયમ છે. પણ એનું મહાત્મે વેદાતું નથી. એટલે આપણે એનાથી, એના આશયથી, એના તાત્પર્યથી, એનો જે અદ્ભુત અંદર સ્પિરિટ છે એનાથી અછૂતા રહી જાય છે. કબીરજીએ કહ્યું છે અને તમામ શાસ્ત્રોનો સાર સર્વાંગીપણે અને અનેકાંતના પાયા ઉપર આત્મસિદ્ધિમાં કહ્યો છે. પછી મુનિશ્રી કહે છે કે આપણે તો આત્મસિદ્ધિને એક એક શબ્દને વાગોળવો છે, ઘૂંટવો છે, ચાખવો છે, માણવો છે. અમને કાંઈ ઉતાવળ, આ બધું એક જ વાર થાય તો પણ બસ, અમારે અનેક વાર કરવાની બહુ અપેક્ષા નથી. વિશેષ આજે આ એક પ્રકરણ પૂરું થાય છે. આવતીકાલે પેલી ગાથાથી પ્રવચન ક્રમાંક 2, પણ ગાથા ક્રમાંક 1 એનાથી શરૂ કરીશું. જરા હોમવર્ક કરીને આવજો.
જય